એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. નમસ્કાર. આજની આપણી ચર્ચા એક એવા ગ્રીક ફિલોસોફ વિશે છે જેમના તર્કો લગભગ 2500 વર્ષ પછી પણ આપણને વિચારતા કરી મૂકે છે.
હા, આપણે વાત કરી રહ્યા છીએ ઝેનો ઓફ એલિયાની.
બરાબર. એમના વિરોધાભાસો, પેરોડોક્સ જેને કહીએ, એ એટલા તો પ્રખ્યાત છે કે આજે પણ ગણિત, ભૌતિકશાસ્ત્ર, તત્વજ્ઞાન બધામાં એની ચર્ચા થાય છે.
ખરેખર ઝેનો ખરેખર એક અસાધારણ વિચારક હતા. એમનો સમયગાળો એટલે કે ઈસવીસન પૂર્વે 490 થી 430ની આસપાસ,
એટલે આજથી લગભગ 2500 વર્ષ પહેલા.
હા, અને તેઓ દક્ષિણ ઇટાલીમાં એલિયા નામના ગ્રીક સંસ્થાનમાં રહેતા હતા. આ સમય હતો પૂર્વ સોક્રેટિક ફિલોસોફીનો.
એટલે કે જ્યારે ગ્રીક વિચારકો પૌરાણિક કથાઓથી આગળ વધીને શું કહેવાય, તર્ક અને બુદ્ધિનો ઉપયોગ કરી રહ્યા હતા દુનિયાને સમજવા,
બરાબર, ત્યારે ફિલોસોફીનો પાયો નંખાઈ રહ્યો હતો.
પણ સવાલ એ છે કે એમના આ વિરોધાભાસો આટલા લાંબા સમય સુધી ટકી કેમ રહ્યા? એવું તે શું ખાસ હતું એમાં?
એટલે એ જ તો ઝેનોની ખાસિયત છે. એમને ઘણીવાર ગતિ અને વિરોધાભાસના માસ્ટર કહેવાય છે.
હા, સાંભળ્યું છે.
એમના તર્કો, આ પેરેડોક્સ, આપણી જે સામાન્ય સમજ છે અને આપણો જે તર્ક છે એ બે વચ્ચેનો સંઘર્ષ બતાવે છે. એ આપણને પૂછવા પ્રેરે છે કે આપણે જે દુનિયાનો અનુભવ કરીએ છીએ શું એ તાર્કિક રીતે શક્ય પણ છે ખરી?
ઓહો, આ તો ગહન વાત થઈ. તો ચાલો શરૂ કરીએ એમના સમય અને પરિવેશથી. કેવા માહોલમાં ઝેનો મોટા થયા?
જુઓ, જેમ કહ્યું એમ પૂર્વ સોક્રેટિક યુગ, ગ્રીસમાં એક પ્રકારની બૌદ્ધિક ક્રાંતિ ચાલતી હતી. પેલા પર્શિયન યુદ્ધો પૂરા થઈ રહ્યા હતા, એથેન્સમાં લોકશાહીનો ઉદય,
હા,
અને ગ્રીક શહેરો સાંસ્કૃતિક રીતે ખૂબ સમૃદ્ધ હતા અને વિચારકો મૂળભૂત પ્રશ્નો સાથે ઝઝૂમી રહ્યા હતા.
જેવા કે
વાસ્તવિકતા શું છે, પરિવર્તન કેમ થાય છે, જ્ઞાન કેવી રીતે મળે, આવા બધા સવાલો.
અને એમના સમયના બીજા મુખ્ય વિચારકો કોણ હતા જેમની સાથે કદાચ ઝેનોનો સંવાદ થયો હોય?
ઘણા હતા, જેમ કે હેરાક્લિટસ, જે માનતા કે બધું જ સતત બદલાય છે. પેલી એમની પ્રખ્યાત ઉક્તિ છે ને,
હા, કે એક જ નદીમાં બે વાર પગ ન મૂકી શકાય.
બરાબર. પછી એમ્પેડોકલ્સ, એનાક્સાગોરસ, ડેમોક્રિટસ જેવા બહુમતીવાદી હતા, જેઓ માનતા કે દુનિયા ઘણા તત્વો કે અણુઓથી બનેલી છે.
અને આ બધાની વચ્ચે હતી એલિએટિક સ્કૂલ, જેના ઝેનો સભ્ય હતા.
હા, એલિએટિક સ્કૂલ. એના સ્થાપક હતા પારમેનિડીઝ, ખૂબ પ્રભાવશાળી ફિલોસોફ.
પારમેનિડીઝ, એમનો મુખ્ય વિચાર શું હતો?
પારમેનિડીઝનો વિચાર તો ક્રાંતિકારી હતો. એમણે કહ્યું કે વાસ્તવિકતા ફક્ત એક જ છે, અખંડ, અવિભાજ્ય, અપરિવર્તનશીલ, શાશ્વત.
એટલે કે એકત્વવાદ અથવા મોનિઝમ.
બરાબર. એમના મતે આપણે જે આ બધી વિવિધતા, ગતિ, પરિવર્તન જોઈએ છે ને, એ બધું ભ્રમ છે, ઇન્દ્રિયોનો ધોકો છે.
આ તો આપણી રોજિંદી સમજથી એકદમ ઉલટું. આપણે તો બધું બદલાતું જ જોઈએ છીએ.
બિલકુલ. અને આ જ સિદ્ધાંતનો બચાવ કરવાનું કામ ઝેનોએ કર્યું. તેઓ પારમેનિડીઝના ખૂબ નિષ્ઠાવાન શિષ્ય હતા.
એમના સંબંધ વિશે પણ અલગ અલગ વાતો છે ને?
હા, કોઈ કહે છે પિતા પુત્ર જેવો સંબંધ હતો, કોઈ ગાઢ મિત્રતા ગણાવે, કોઈ તે સમયની ગ્રીક પરંપરા મુજબનો ગુરુ શિષ્ય સંબંધ. પણ એ નક્કી છે કે ઝેનો એમના ગુરુને ખૂબ સમર્પિત હતા.
ઝેનોના પોતાના જીવન વિશે શું માહિતી મળે છે?
બહુ ઓછી. કદાચ એલિયામાં જ એક સારા પરિવારમાં જન્મ્યા છે, લગભગ 490 ઈસવીસન પૂર્વે. પ્લેટોના એક સંવાદ પારમેનિડીઝમાં ઉલ્લેખ છે કે તેઓ અને પારમેનિડીઝ એથેન્સ ગયા હતા, લગભગ 450 ઈસવીસન પૂર્વે.
અને ત્યાં યુવાન સોક્રેટિસને પણ મળ્યા હતા.
બરાબર. અને પ્લેટોએ ઝેનોનું વર્ણન ઊંચા અને દેખાવડા તરીકે કર્યું છે.
અને પેલી એમના મૃત્યુની વાર્તા જે ઘણી પ્રચલિત છે.
હા, પેલી નાટકીય વાર્તા. જોકે એ સાચી છે કે કેમ એ ખબર નથી. કહેવાય છે કે ઝેનોએ એલિયાના તાનાશાહ સામે કોઈ ષડયંત્રમાં ભાગ લીધો હતો. પછી પકડાઈ ગયા, ખૂબ અત્યાચાર થયો, પણ એમણે સાથીઓના નામ ના આપ્યા અને છેવટે એમ કહેવાય છે કે એમણે પોતાની જીભ કાપીને તાનાશાહ પર ફેંકી દીધી.
બાપરે, ભલે આ વાર્તા કદાચ કાલ્પનિક હોય, પણ એ ઝેનોની હિંમતનું પ્રતીક તો બની જ ગઈ છે.
ચોક્કસ. એક બીજી વાત પણ છે, કદાચ ઓછી જાણીતી.
કઈ?
કે ઝેનો કદાચ એવા પહેલા ફિલોસોફરોમાં હતા જેમણે ભણાવવા માટે ફી લેવાનું શરૂ કર્યું.
ઓ, એટલે એમને સોફિસ્ટના પુરોગામી ગણી શકાય?
હા, કંઈક અંશે.
હા, પણ દુર્ભાગ્યે ઝેનોએ પોતે લખેલું કશું બચ્યું નથી, ખરું ને?
ના, એમના મૂળ લખાણો આપણી પાસે નથી. આપણને જે પણ ખબર છે એ બધું પ્લેટો, એરિસ્ટોટલ, સિમ્પ્લિશિયસ જેવા પછીના લેખકો થકી જ ખબર છે.
એ લોકો ઝેનોના તર્કોનો ઉલ્લેખ કરે છે.
હા, કાં તો એની ટીકા કરે છે અથવા સમજાવવાનો પ્રયત્ન કરે છે. મનાય છે કે ઝેનોએ કદાચ એક જ પુસ્તક લખ્યું હતું જેમાં લગભગ 40 જેટલા તર્કો હતા. અને આ બધા તર્કોનો હેતુ શું હતો? પાર્મેનિડીઝના વિરોધીઓ,
જેઓ ગતિ અને બહુમતીને સાચી માનતા હતા,
બરાબર, એમના વિચારોમાં રહેલી તાર્કિક ભૂલો બતાવવાનો.
તો ઝેનોનું મુખ્ય ફિલોસોફિકલ યોગદાન શું કહીશું આપણે? એમની સૌથી મોટી દેન?
એમનું સૌથી મોટું યોગદાન છે એક ખાસ તાર્કિક પદ્ધતિ, જેને કહેવાય છે રિડક્શો એડ અબસર્ડમ,
વિરોધાભાસ દ્વારા સાબિતી.
હા, એટલે કે કોઈના મતને ખોટો સાબિત કરવો હોય તો પહેલા એને સાચો માની લો, પછી તર્કથી આગળ વધો અને એવા નિષ્કર્ષ પર પહોંચો જે દેખીતી રીતે વાહિયાત કે ખોટો હોય.
એટલે જો શરૂઆત સાચી હોય તો નિષ્કર્ષ વાહિયાત ના આવવો જોઈએ, જો આવે તો શરૂઆત જ ખોટી હતી.
બરાબર પકડ્યું. આ બહુ શક્તિશાળી પદ્ધતિ છે.
હા, લાગે તો છે.
અને ઝેનો આમાં માહેર હતા, એટલે જ એરિસ્ટોટલે એમને ડાયાલેક્ટિકના શોધક કહ્યા.
ડાયાલેક્ટિક એટલે તર્ક વિતર્કની કળા.
હા, અને ઝેનોએ આ પદ્ધતિનો ઉપયોગ પાર્મેનિડીઝના એકતાવાદના બચાવ માટે, એમણે બતાવ્યું કે જો ગતિ અને બહુમતીને સાચી માનીએ તો કેવા વિરોધાભાસી પરિણામો આવે છે.
અને અહીં જ એમના પેલા પ્રખ્યાત ગતિના વિરોધાભાસો આવે છે. ચાલો એમને સમજીએ. પહેલો છે દ્વિભાજન અથવા રેસ ટ્રેક પેરાડોક્સ.
હા, બહુ ચતુર તર્ક છે. ધારો કે કોઈ દોડવીર 100 મીટર દોડવા માંગે છે,
બરાબર.
ઝેનો કહે છે લક્ષ્ય સુધી પહોંચતા પહેલા એણે અડધું અંતર કાપવું પડે, એટલે કે 50 મીટર.
હા, એ તો દેખીતું છે.
પણ
હા,
એ 50 મીટર કાપતા પહેલા એનું પણ અડધું, એટલે 25 મીટર કાપવું પડે.
હા,
અને એ 25 મીટર પહેલા 12.5 મીટર, એ પહેલા 6.25 મીટર, એમ અનંત સુધી.
ઓહો, એટલે દરેક અંતરના અનંત અડધા ભાગ છે.
બરાબર. તો ઝેનોનો સવાલ એ છે કે જો કોઈ કામ શરૂ કરતા પહેલા અનંત કાર્યો પૂરા કરવાના હોય તો એ કામ શરૂ જ કેમ થાય? દોડવીર પહેલું પગલું જ કેમ ભરી શકે?
આ તો ખરેખર મૂંઝવનારું છે, કારણ કે હંમેશા એક પહેલું અડધું બાકી જ રહે છે.
પછી બીજો પેરેડોક્સ, એકિલીઝ અને કાચબો.
હા, એકિલીઝ ગ્રીક કથાઓનો સૌથી ઝડપી દોડવીર.
બરાબર. આ પેરેડોક્સ કહે છે કે જો ઝડપી એકિલીઝ ધીમા કાચબાને રેસમાં થોડો ફાયદો આપે, એટલે કે થોડો આગળ રહેવા દે,
જેને આપણે હેડ સ્ટાર્ટ કહીએ,
હા, તો એકિલીઝ એને ક્યારેય પકડી નહીં શકે.
કેમ ભાઈ?
જો ધારો કે કાચબો 10 મીટર આગળ છે. હવે એકિલીઝ એ 10 મીટર દોડીને જ્યાં કાચબો હતો ત્યાં પહોંચ્યો.
હા,
એટલી વારમાં કાચબો થોડો આગળ વધી ગયો હશે ને, ધારો કે 1 મીટર.
બરાબર.
હવે એકિલીઝ પેલો 1 મીટરનો ગાળો પૂરો કરવા દોડે, પણ એટલા સમયમાં કાચબો પાછો થોડો આગળ નીકળી ગયો હશે, ધારો કે 10 સેન્ટીમીટર. એકિલીઝ હવે એ 10 સેન્ટીમીટર કાપે ત્યાં કાચબો 1 સેન્ટીમીટર આગળ. આ તો અનંત સુધી ચાલ્યા જ કરશે.
એટલે અંતર ઘટતું જશે પણ શૂન્ય નહીં થાય, તાર્કિક રીતે.
હા, તાર્કિક રીતે. દરેક વખતે એકિલીઝ જ્યાં પહોંચે ત્યાંથી કાચબો સહેજ આગળ જ હોય.
પણ વ્યવહારમાં તો આપણને ખબર છે કે એકિલીઝ તરત જ કાચમાને પકડી લેશે.
સાચી વાત, વ્યવહારમાં એ જ થાય છે. પણ ઝેનોનો મુદ્દો વ્યવહારનો નથી, એ તર્કનો છે. એ આપણને વિચારવા મજબૂર કરે છે કે જો સમય અને અંતરને અનંત રીતે વહેંચી શકાય તો આપણા સામાન્ય ખ્યાલોનું શું થાય. એરિસ્ટોટલે આનો સારાંશ આપ્યો છે.
શું કહ્યું એમણે?
એમણે લખ્યું, ઝેનોના તર્ક મુજબ દોડમાં સૌથી ઝડપી દોડવીર ક્યારે સૌથી ધીમાને પકડી શકતો નથી, કારણ કે પીછો કરનારે પહેલા તે બિંદુએ પહોંચવું પડે જ્યાંથી પીછો કરાયેલ વ્યક્તિએ શરૂઆત કરી હતી, તેથી ધીમો હંમેશા આગળ જ રહેશે.
અને ત્રીજો મુખ્ય પેરેડોક્સ છે તીરનો.
હા, એ પણ એટલો જ ગૂંચવણ ભર્યો. ધારો કે એક તીર હવામાં ઉડી રહ્યું છે,
બરાબર.
ઝેનો પૂછે છે, સમયની કોઈ પણ એક ક્ષણે, એકદમ સૂક્ષ્મ ક્ષણ જેને ઇન્સ્ટન્ટ કહીએ, તીર ક્યાં છે?
એક ક્ષણે એ પોતાની લંબાઈ જેટલી જગ્યા રોકે છે.
બરાબર. પણ જ્યારે કોઈ વસ્તુ પોતાના કદ જેટલી જગ્યા રોકે ત્યારે તે ગતિમાં કહેવાય કે સ્થિર?
સ્થિર જ કહેવાય. જો ગતિમાં હોત તો એને થોડી વધુ જગ્યા જોઈએ.
ચોક્કસ. માટે તે ચોક્કસ ક્ષણે તીર સ્થિર છે. હવે જો તીર એની ઉડાન દરમિયાન દરેક ક્ષણે સ્થિર હોય,
કારણ કે ઉડાન એ આવી અનંત ક્ષણોનો સરવાળો છે,
હા, તો એનો અર્થ શું થયો કે તીર આખી ઉડાન દરમિયાન સ્થિર જ છે, એ ક્યારેય ગતિ કરતું જ નથી.
એટલે આપણો ઇન્દ્રિય અનુભવ તીર ઉડતું દેખાય છે અને આપણો તર્ક દરેક ક્ષણે સ્થિર છે એ બંને અહીં સામસામે આવી જાય છે.
બરાબર. એ જ ઝેનોનો કમાલ આજ છે. એમણે ખાલી ગતિ વિશે જ નહીં, બહુમતી વિરુદ્ધ પણ તર્કો આપેલા.
એટલે કે દુનિયામાં એક કરતા વધુ વસ્તુઓ હોવા સામે.
હા.
એમણે બતાવ્યું કે જો દુનિયામાં ઘણી વસ્તુઓ હોય તો પણ તાર્કિક સમસ્યાઓ થાય છે.
કેવી રીતે?
જેમ કે જો ઘણી વસ્તુઓ હોય તો એ મર્યાદિત સંખ્યામાં હોવી જોઈએ, કારણ કે એ જેટલી છે તેટલી જ છે, ન ઓછી ન વધુ.
બરાબર.
હા, પણ સાથે સાથે કોઈ પણ બે વસ્તુઓ વચ્ચે હંમેશા ત્રીજી વસ્તુ કે એમની વચ્ચેનું અંતર વિચારી શકાય. એ રીતે જુઓ તો વસ્તુઓ અમર્યાદિત પણ હોવી જોઈએ.
એટલે મર્યાદિત પણ અને અમર્યાદિત પણ, આ તો વિરોધાભાસ થયો.
બરાબર. એટલે બહુમતીનો વિચાર પણ તાર્કિક રીતે ટકતો નથી, જે ફરી પાછો પાર્મેનિડિસના એકત્વવાદને સમર્થન આપે છે.
ખરેખર વિચારતા કરી દેવા તર્કો છે. જો આપણે ઝેનોની સરખામણી એમના સમકાલીન જેમ કે હેરાક્લિટસ સાથે કરીએ તો
મુખ્ય ભેદ હતો વાસ્તવિકતાના સ્વરૂપ વિશે. હેરાક્લિટસ માટે પરિવર્તન જ સત્ય હતું,
જ્યારે પાર્મેનિડીઝ અને ઝેનો માટે સ્થિરતા જ સત્ય હતી. પરિવર્તન ભ્રમ હતું.
હા, અને તેઓ પેલા અણુવાદીઓના પણ વિરોધી હતા, જેઓ માનતા કે વાસ્તવિકતા નાના નાના કણોથી બનેલી છે. ઝેનો કહેતા કે ઘણા હોવાનો વિચાર જ તાર્કિક નથી. અને એ પણ મહત્વનું છે કે ઝેનો સોક્રેટસ, પ્લેટો, એરિસ્ટોટલ પહેલાના વિચારક હતા.
હા, એમને પુરોગામી. અને આ પછીના મહાન ફિલોસોફરોએ ઝેનોને ખૂબ ગંભીરતાથી લીધા હતા.
એરિસ્ટોટલે તો ખાસ એમના વિરોધાભાસોનું વિશ્લેષણ કર્યું હતું ને.
હા, અને ઉકેલ આપવાનો પ્રયાસ પણ કર્યો. પ્લેટોએ પણ સંવાદોમાં ચર્ચા કરી. ઝેનોએ જે સવાલો ઊભા કર્યા એને પછીની પેઢીઓને વિચારવાની નવી દિશા આપી.
તો ઝેનોનો વારસો શું ગણાય? આજે એમની શું પ્રાસંગિકતા છે?
એમનો વારસો ઘણો મોટો છે. એક તો તર્કશાસ્ત્રમાં એમનું યોગદાન, ખાસ કરીને પેલી રિડક્શિયો એડ એબ્સર્ડમ પદ્ધતિ.
હા.
બીજું, એમના વિરોધાભાસોએ ગણિત અને ભૌતિકશાસ્ત્રના પાયાના ખ્યાલો વિશે ઊંડા પ્રશ્નો ઊભા કર્યા છે,
જેવા કે અનંત, સાતત્ય, અવકાશ, સમય.
બરાબર. અને આ પ્રશ્નો આજે પણ એટલા જ પ્રસ્તુત છે.
શું આધુનિક વિજ્ઞાન પાસે આનો કોઈ ઉકેલ છે?
જેમ કે કેલ્ક્યુલસની શોધ થઈ પછી.
હા, કેલ્ક્યુલસ ન્યૂટન અને લિબનીઝવાળો. એ ગણિતીય રીતે સમજાવે છે કે અનંત શ્રેણીનો સરવાળો મર્યાદિત હોઈ શકે છે. એટલે એકિલિસવાળા પેરાડોક્સમાં જે અનંત અંતરો કપાય છે એનો કુલ સરવાળો મર્યાદિત સમયમાં પૂરો થાય છે.
બરાબર. લિમિટનો જે ખ્યાલ છે એ અહીં કામ લાગે છે. અને પછીથી કેન્ટોર, ડેડેકેન્ડ, વેરસ્ટ્રોસ જેવા ગણિતશાસ્ત્રીઓએ અનંતના ખ્યાલને વધુ સ્પષ્ટ કર્યો.
પણ શું આ ગણિતીય ઉકેલ ઝેનોના મૂળ ફિલોસોફિકલ પ્રશ્નને સંપૂર્ણપણે હલ કરે છે?
આજ તો મુખ્ય ચર્ચાનો મુદ્દો છે. ઘણા ફિલોસોફર કહે છે કે ગણિત સમજાવે છે કે કેવી રીતે એક્યુલિસ કાચબાને પકડે છે.
પણ શા માટે ઝેનોનો તર્ક શરૂઆતમાં આટલું મજબૂત લાગે છે એ મૂળ પ્રશ્ન કદાચ રહી જાય છે.
હા, એ પ્રશ્ન આપણી ભાષા, આપણા ખ્યાલો અને વાસ્તવિકતા વચ્ચેના સંબંધ વિશે છે.
અને આધુનિક ભૌતિકશાસ્ત્રનું શું કહેવું છે આ વિશે? તમે ક્વાન્ટમ ગ્રેવિટીની વાત કરી હતી.
હા, એ બહુ રસપ્રદ દિશા છે. આજે ભૌતિકશાસ્ત્રીઓ વિચારી રહ્યા છે કે શું અવકાશ અને સમય ખરેખર અનંત રીતે વિભાજ્ય છે, સતત છે,
જેમ આપણે સામાન્ય રીતે માનીએ છીએ અને કેલ્ક્યુલસ ધારે છે.
હા, કે પછી કદાચ અવકાશ અને સમય પણ નાનામાં નાના અવિભાજ્ય એકમો, ક્વાન્ટાથી બનેલા છે.
પ્લેન્ક લંબાઈ ને પ્લેન્ક સમય જેને કહે છે.
બરાબર.
જો એવું હોય, જો અવકાશ સમય દાણાદાર હોય તો પછી પેલી અનંત વિભાજનની સમસ્યા જ ન રહે,
કારણ કે તમે અનંત વખત ભાગ પાડી જ ન શકો, એક મર્યાદા આવી જાય.
હા, અને ક્વોન્ટમ ગ્રેવિટીના સિદ્ધાંતો આ દિશામાં જ જઈ રહ્યા છે.
એટલે ઝેનોના 2500 વર્ષ જૂના સવાલો આજે પણ ફિઝિક્સના લેટેસ્ટ રિસર્ચ સાથે જોડાયેલા છે.
અદ્ભુત.
ખરેખર એટલે જ 20મી સદીમાં બર્ટ્રાન્ડ રસલ જેવા ફિલોસોફર અને ગણિતશાસ્ત્રીએ ઝીનોમાં નવેસરથી રસ લીધો. એમણે જોયું કે આ ખાલી કોયડા નથી,
પણ ગણિત અને તર્કના પાયામાં રહેલી અનંત જેવી ધારણાઓ કેટલી જટિલ છે એ બતાવે છે.
બરાબર,
ઝીનોના તર્કોની ટીકા પણ થઈ હશે. એરિસ્ટોટલે મુખ્ય શું ટીકા કરી?
એરિસ્ટોટલની મુખ્ય ટીકા એ હતી કે ઝીનો સંભવિત અનંતતા અને વાસ્તવિક અનંતતાને ભેળવી દે છે.
એટલે
એરિસ્ટોટલ કહે છે કે એક લીટીને તમે મનમાં ને મનમાં અનંતવાર વહેંચી શકો, એ સંભવિત છે, પણ એનો મતલબ એ નથી કે ચાલતી વખતે કોઈ વસ્તુ ખરેખર અનંત કાર્યો પૂરા કરે છે.
ગતિ એ સતત પ્રક્રિયા છે, અનંત બિંદુઓનો સરવાળો નથી.
હા, અને બીજું કે ઝીનો ગણિતીય બિંદુ જેને લંબાઈ પહોળાઈ નથી અને ભૌતિક વિસ્તાર જેને છે એ બંનેને ગૂંચવી નાખે છે.
અને આધુનિક ઉકેલોની આપણે વાત કરી, કેલ્ક્યુલસ, ક્વોન્ટમ, પણ ફિલોસોફિકલ મતભેદ તો હજુ ચાલુ જ છે.
હા, અનેક વિવાદ ખુદ ઝીનોના ઈરાદા વિશે પણ છે. શું તેઓ ખરેખર માનતા હતા કે દુનિયા ભ્રમ છે,
કે પછી તેઓ ખાલી તર્કની રમત રમી રહ્યા હતા પોતાના સમયના વિચારોની મર્યાદા બતાવવા?
શું તેઓ સોફિસ્ટ હતા જેમને ખાલી દલીલો જીતવામાં રસ હતો, કે પછી ગહન ફિલોસોફર હતા? આનો પાકો જવાબ મળવો મુશ્કેલ છે.
એમનું વ્યક્તિત્વ અને વિચારો ખરેખર બહુ સ્તરીય લાગે છે. એ ખાલી પાર્મેનિડીઝના બચાવ કરતા નહોતા.
બિલકુલ નહીં, એમણે તર્કની કળામાં ક્રાંતિ આણી. એમણે આપણને શીખવ્યું કે આપણી સાહજિક સમજ પર હંમેશા વિશ્વાસ ન રખાય.
ક્યારેક તર્ક આપણને એવી જગ્યાએ લઈ જાય જે સામાન્ય બુદ્ધિથી વિપરીત લાગે.
હા, ઝીનોએ વાસ્તવિકતા, અનંતતા, અવકાશ, સમય, ખુદ તર્ક વિશે એવા મૂળભૂત પ્રશ્નો ઊભા કર્યા જે આજે આપણને વિચારવા મજબૂર કરે છે.
એમનું કામ બતાવે છે કે સાવ સાદી લાગતી બાબતો જેમ કે ચાલવું, એની પાછળ પણ કેટલા ઊંડા ફિલોસોફિકલ પડકારો છુપાયેલા હોઈ શકે.
અને એટલે જ 2500 વર્ષ પછી પણ ઝીનોના વિરોધાભાસો ખાલી ઇતિહાસ નથી, પણ જીવંત બૌદ્ધિક પડકારો છે. એ આપણી સમજની સીમાઓ યાદ કરાવતા રહે છે.
તો આજના શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર શું મૂકી શકીએ આપણે?
વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું આપણી તાર્કિક અને ગાણિતિક પદ્ધતિઓ વાસ્તવિકતાને પૂરેપૂરી સમજી શકે છે, કે પછી ઝીનોના પેરેડોક્સ આજે પણ એ બતાવે છે કે વાસ્તવિકતા કદાચ આપણી બુદ્ધિની પકડ કરતાં વધુ જટિલ, વધુ સૂક્ષ્મ અને કદાચ વધુ વિરોધાભાસી છે. શું આપણી સમજની પણ કોઈ અંતિમ સીમા છે?
આ ગહન વિચાર સાથે આજનો આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.